que yo estoy. Nam biju que hubo, ¿esto qué? Pasi que es un chetan chuto, y es mucho. Esto que es parmatma, esto que es mucho. Bahiratma, ane antaratma ni sthitima. એક કે છે કે જે શરીરથી ભિન્ન જ્ઞાન સ્વરૂપ પરમાત્માને જાણે છે, હવે એણે દેહથી ભિન્ન એવું કયું સ્વરૂપ તે આત્મા હું છું? જ્ઞાન સ્વરૂપ. ઓલી પેલી પ્રગટ ગુણ જે આત્માનો છે એ પકડી લીધો કે દેહમાં જ્ઞાન ગુણ નથી. એટલે એટલી સરસ, બરોબર જેને કહીએ કે ભેદ જ્ઞાન છે. એટલે અહીંયા સરસ મૂક્યો છે કે પંડિત છે, પંડિત એટલે વિવેકી. પંડિત કોણ? જેનામાં વિવેક છે. તે વિવેક ક્યારે લાગુ પડે? એ બધી લાંબી વ્યાખ્યા કરી તમે. પંડિત ભેદ જ્ઞાન વિવેક ક્યાં આવે? વિવેક ક્યારે થાય? બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય એમાં બે ને જુદી જુદી જાણે લક્ષણથી, કે ભલે આ બે હોય પણ બે એક. દૂધ ને પાણી ભેગા થઈ ગયા છે પણ દૂધ દૂધ જ છે, પાણી પાણી જ છે. લોહની અગ્નિ સાથે છે પણ લોઢું પણ જુદું છે અને અગ્નિ પણ. આ સંયોગ છે, સંયોગ છે. એમ આને પહેલી વાર ભેદ જ્ઞાન વિવેક કહો પંડિતો. પંડિત કોણ? તો કે વિવેકી છે એ જ. વિવેકી છે એ ભેદ વિજ્ઞાની છે. અને અહીંયા ભેદ વિજ્ઞાન બહુ લાંબી કળાકોટ નથી મૂકી. એ જે અત્યાર સુધી દેહ એ જ આત્મા છે એને બદલે ક્યાં એને ભેદ પાડ્યો? કે ભાઈ દેહથી ભિન્ન કોઈ જ્ઞાન સ્વરૂપ છે જે આત્મા છે. દેહથી ભિન્ન જ્ઞાન સ્વરૂપ કોઈ છે એટલે મારું એક દેહ રૂપે હું છું અસ્તિત્વ, પણ જ્ઞાન સ્વરૂપ પણ છું. કેમ કે દેહ જ્ઞાન સ્વરૂપ એટલે એ પરમ સમાધિમાં સ્થિત થઈ શરીરથી ભિન્ન જ્ઞાન સ્વરૂપ પરમાત્માને જાણે છે તે જ પંડિત અથવા તો અંતરાત્મા છે. અહીંયા પંડિત એ જ વિવેકી, વિવેકી એ જ અંતરાત્મા. તો બહિરાત્મા અને અંતરાત્મામાં શું ફેર થયો? એને બંને તત્વ સાથે હોવા છતાં, એકમેક રૂપ હોવા છતાં, એકમેકમાં એક જ પ્રદેશે એક જ ક્ષેત્રે એક બિલકુલ તદાકાર છે, છતાં એને બે પદાર્થ ભિન્ન. અને શેનાથી જીવે છે? લક્ષણ કે ભાઈ આ શરીર ભરેલું પણ એની અંદર જ્ઞાન લક્ષણ વાળું કોઈ તત્વ છે અને એ દેહથી ભિન્ન છે. આ અંતરાત્મા છે. આપણને એમ થાય ને કે માળા કરવા બેઠા એટલે આપણે અંતરાત્મા હોય ને. કેટલી કેટલી ભ્રાંતિ. આપણને એમ થાય કે હું ધ્યાનમાં બેઠો ત્યારે હું અંતરાત્મા છું. પરમાર્થની બધી જ ક્રિયાઓ બહિરાત્મ ભાવે થઈ રહી છે. ઈલાબેન, એટલે આ જ્યાં સુધી વિવેક જાગૃત નથી ત્યાં સુધી બધી જ ક્રિયાઓ આથી છે. માન્યતામાં એમ છે કે હું ક્યાં કોઈકાંતમાં છું ને બધું બંધ કર્યું છે, ભાઈ બાના નોટામાં પદ્માસન લગાવી દઉં, પણ અંતરાત્મા એટલે એને જ્ઞાન તત્વરૂપ પોતાનું સ્વરૂપ દેહથી ભિન્ન છે આવી સતત જાણકારી સાથે એની ક્રિયા આત્માના હેતુએ થાય છે. હવે આત્માની મુક્તિએ થાય છે. હવે એને દેહની સાથે તદાકાર બનેલ, તદ્રુપ થયેલ આ મારો આત્મા જે અરૂપી છે, અદ્રશ્ય છે, અમૂર્ત છે, કંઈ ખબર પડતી નથી, પણ એક લક્ષણ એને પકડી લીધું અને એ પ્રગટ લક્ષણ કૃપાદેવ આત્મસિદ્ધિમાં કહ્યું ને, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય. આ પ્રગટ છે, આ તને પ્રગટ પણ ભાનમાં નથી આવતું. પ્રગટ છે તોય અરૂપી આત્મા ન દેખાય તો સમજાય. એટલે એ જે ખબર પડી અહીંયા નથી પડતી કે આ શરીર લોઢા જેવું છે, અંદર જે ચેતના છે એ અગ્નિ, એ જ ચૈતન્ય છે. આ તો ખબર પડે છે, એમાં ક્યાં વાંધો. એટલે એને વિવેક એ નથી, અધ્યાત્મનો વિવેક. કયો? એ પદાર્થ વિજ્ઞાનનો તો ભૌતિક વિજ્ઞાની છે, ભૌતિક વિજ્ઞાની મોટો છે, એને બધી જ ખબર પડે છે. લોઢું ને અગ્નિ નહીં, બીજા અનેક પદાર્થો આની અંદર, આટલા પરમાણુ છે આની અંદર, આ કોમ્બિનેશન છે, છતાંય જ્ઞાની નથી, એ અંતરાત્મા નથી. બધું બધું જાણે છે, પાણીની અંદર શું ભાગ છે, કેની અંદર કેટલા, અરે બ્લડની અંદર કેટલા કોમ્પોનન્ટ છે, બધું જાણે છે, ટોટલ કાઉન્ટ જાણે છે. એને ભેદ એ છે, પણ પૂતગળે પૂતગળનો ભેદ છે, પરમાણુ એ પરમાણુનો ભેદ છે. ઊંધિયાના શાકની અંદર કયો કયો શાક છે અને એનો શું શું સ્વાદ છે એ જાણે છે, છતાંય જ્ઞાની નથી. એ તો એને ખબર નથી, એને જાણે છે કે હું દેહ થી જાણું છું. એ પોતાનું મહત્વ પોતાનું દેહ નું ગણે છે કે મારી કેટલી હોશિયારી છે. જાણનાર તે જાણ નહીં કહીએ કેવું જ્ઞાન, તને ખબર છે નથી પડી, એ તો ખબર પડી નહીં તને. બહિરાત્મા અને અંતરાત્માનો ભેદ અને તમામ સાધના પરમાર્થની અંતરાત્મા પણ પ્રાપ્ત કરીને જ થાય. એ બધું વધતું જાય, જે થાય પેલા આ પાયાનો સિદ્ધાંત આપણે સમજી લઈએ કે જ્યાં સુધી જીવ બહિરાત્મ ભાવમાં છે ત્યાં સુધી એ આત્માની મુક્તિના હેતુરૂપ પરમાર્થની કોઈ ક્રિયા વાસ્તવિક હેતુસર કરી શકતો નથી. પછી હેતુ પુણ્યનો બંધાઈ ગયો, કેમ કે સારી ક્રિયાનું ફળ સારું આવે. ઔદ્ગલિકમાં કોઈ પણ ક્રિયા તમે કરો તો શુભ કરે શુભ ભોગવે દેવાદિ ગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ. કર્મ રહિત નથી, કર્મ બંધ ચાલુ છે, અસરવ ચાલુ છે. શુભ ને અશુભ, પુણ્ય ને પાપ, સ્વર્ગ ને નરક ચાલ્યા કહે છે. એને પરમાર્થ સાથે કઈ સંબંધ નથી, મોક્ષ સાથે કઈ સંબંધ નથી. જિંદગી ભર કર કે ભવો ભવ કર, વહ સાધન બાર અનંત કિયો, અને કછુ ઓર રહા ઉન સાધન સે. એ સાધનની સાથે અંતરાત્મા પણ આવ્યું નહીં, હું આત્મા છું એ ભાવ જાગ્યો નહીં, અને હવે હું જે કંઈ કરું છું તે આત્માની મુક્તિ માટે કરું છું. પછી એક નૌકારસીનું પછાણ હોય તો ભલે, અને એક દર્શન પરમાત્માના કરે તો પણ ભલે. ક્રિયા કેટલી છે એની ક્વોન્ટિટી સાથે સંબંધ નથી, એની કઈ ગુણવત્તા છે, અને એ ગુણવત્તાનું કેન્દ્ર ચૈતન્ય શક્તિ છે. એ ગુણવત્તાનું કેન્દ્ર ચૈતન્ય શક્તિ છે કે હું દેહથી ભિન્ન છું. એટલે અત્યારે દેહથી જ આ બધું થાય છે, પણ તે કરનાર હું ભિન્ન છું, હું છું. બે અસ્તિત્વનો એને ત્યારે ખ્યાલ આવે છે, એક અસ્તિત્વ કર્મકૃત છે અને બીજું અસ્તિત્વ પોતાનું નિત્ય સ્વાભાવિક છે. કર્મકૃત અસ્તિત્વ તો આયુ કર્મ પૂરું થાય એટલે ખતમ થઈ જાય, પણ જે પોતાનું સ્વાભાવિક અસ્તિત્વ છે એ તો સત છે, ત્રિકાળા બાધિત છે. તો દેહ ભલે મરે, હું નથી મરતો, અજર અમર પદ મારું. બે અસ્તિત્વ છે, એક મરે છે તો હું નથી મરતો. આ એને વિવેક, આ એને જીવનની અંદર જાગેલું અંતરાત્મા પણ, અંતરાત્મા પણ આમાં હું આત્મા છું એવી શ્રદ્ધાની પહેલી ભૂમિકા એની શરૂ થાય છે. આ ભૂમિકા વિના કછુ ઓર રહા, આ આવ્યા વિના બધા સાધનો કર્યા, પરંતુ સૌ સાધન બંધન. સાધન એકે ખોટું નથી, સાધનનો નિષેધ નથી, સાધન ન કરવા એવી કોઈ વાત છે નહીં, પકડી ન લેવી, પાછું મતિ ઉલટી ન કરવી, સમજણ કેળવવી કે આ જે કરવાનું છે એ તો આત્માને હોઈને કરવાનું છે. જેમ તમામ કામ ભોગ કરવાના છે, સંસારી પદાર્થોના સુખ એ તો શરીર હોઈને કરવાના છે, શરીર નથી તો શરીર હોય ને એ બધા કરવાના છે. સરસ મજાનું આજે આ બનાવજો, આજે આ સર ખાવું છે, આ પહેરવું છે, આ ઓઢવું છે, આ જોઈ છે, એ બધી જ જે કંઈ આપણા વિકલ્પો છે એનો આધાર શરીર છે. આ વસ્તુ ખાવી છે, આ વસ્તુ જવું છે, અહીંયા ફરવા જવું છે, અહીંયા પહેરવું છે, અહીંયા આપણે માણવું છે, આ બધી જ વસ્તુ છે જે ભાવ થાય છે એનો આધાર શરીર છે. શરીર નથી તો તારા ભાવને શું કરવા છે? બધી જ વસ્તુ ઘરની અંદર આપણે લાવી શકીએ એમ છીએ, પણ ડોક્ટર ના પાડી છે કે કંઈ છાશ સિવાય કંઈ લેશો નહીં. તો મીઠાઈના બોક્સના બોક્સ પડ્યા છે ડાઇનિંગ ટેબલ ઉપર, એને શું કરવા છે? તો શરીરને હોઈને એ બધી વસ્તુ છે. એમ તમામ ક્રિયાઓ સાધનાની, પરમાર્થની, ધર્મની, એ બધી શેને આધારિત છે? એટલે જો આત્મા નથી તો શું માંડો છું? તો આત્મભાવની જાગૃતિ વિના તે શું હાથમાં માળા લીધી, તે શું આ કોઈ પણ પ્રકારનો આ મુક્તિ બાંધીને સામાયિક કરવા બેસી ગયો? શેના માટે કરશ? આત્મા હોય ને, આ પહેલી એની ભૂમિકા. સંસારના તમામ ભોગોપભોગની ક્રિયા દેહના અસ્તિત્વ ઉપર છે, એમ તમામ પરમાર્થ માર્ગની સાધના, નાનાથી માંડીને મોટી સાધના. એટલે કૃપાળુદેવે કીધું કે મેસોન મેસ્તી પેલા શૈલેષીકરણ સુધીની ક્રિયાઓ, એક માત્ર મેસોન મેસ એટલે આંખ બંધ કરવાની ક્રિયા માત્ર એક સાધનામાં એટલી જ આવી, ત્યારથી શૈલેષીકરણ સુધીની ક્રિયાઓ બધી એકમાત્ર આત્માને આવી, પરમાત્મા. આપણને આ વાત બેઝિક પકડાતી નથી ત્યાં સુધી. આ અનંતકાળથી આ બધું કર્યા કરીએ અને અંદરોઅંદર આપણે વાતો કરીએ, આપણે વિચારણા કરીએ, આટલું કરીએ છીએ, આટલું કરીએ છીએ, આ થાય છે, આ નથી થતું. અરે જે થતું અને જે ન થતું હોય, પેલા આ ભાવ આવ્યો, અંતરાત્મા થયો. જે કંઈ કર્યું તે અંતરાત્મા થઈને કર્યું કે બહિરાત્મા ભાવે કર્યું? તો કે બધું જ કર્યું બહિરાત્મા ભાવે. તો બહિરાત્મ ભાવે કર્યું એને ખાધું એનું પણ માન હોય, અને ન ખાધું એનું પણ માન હોય. તે કેમ કે એની ઉપવાસની ક્રિયા કયા ભાવે હતી? બહિરાત્મ ભાવે, એટલે કે આઠ દિવસ સુધી નથી ખાધું, કોણે નથી કરતું, કોણે નથી ખાધું બે, તો એને એનું માન થઈ ગયું તરત. કેમ કે ક્રિયા દેહની જ છે, તે ન ખાધું એ દેહની ક્રિયા છે અને ખાધું એ દેહની. સાધના અંતરાત્મ ભાવે થાય. એટલે આગળ સરસ કહ્યું છે, આપણને જો ખ્યાલ આવે, ચોથા ગુણસ્થાનકથી લઈને બારમા ગુણસ્થાનક સુધી તો જીવ અંતરાત્મા કહેવાય છે. તારતમ્યતાનો ફેર છે, એની ડિગ્રીનો ફેર છે. કોઈની અંતરાત્મા પણ ખૂબ દ્રઢ છે, કોઈના અંતરાત્માની અંદર જ ઓતપ્રોત છે, અને કોઈ થોડો સમય લે છે, એની સ્થિરતા ઓછી છે. પણ બધાની અવસ્થા કઈ? અને આ વાત ઉપદેશામૃતની અંદર પ્રભુ શ્રીએ સરસ કીધી છે કે આપણે બધા જ સાધકો છીએ. એકમાત્ર કૃપાળુ દેવ પરમાત્મા ગુરુ છે આપણો, આપણે બધા સાધક છીએ. હું કે તમે કોઈ ગુરુ નથી, એણે પોતાની જાતને કીધી છે કે અમે પણ ગુરુ નથી, અમે પણ ગુરુ થતા, અમને પણ ગુરુ માનશો તો ઝેર ખસો, તો બીજાને માનવાની ક્યાં વાત રહી? બધા આપણે તો આ અવસ્થામાં છીએ, સાધક સાધક અને સાધક જ છે. કોઈ આગળ વધેલો સાધક છે, કોઈ પાછળ છે, કંઈ વાંધો નહીં, પણ બધા એક માર્ગના અનુયાયીઓ છે. કોઈની સ્પીડ વધારે છે, કોઈની ઓછી છે, પણ કોણ કાચબો છે અને કોણ સસલું છે એ શું ખબર પડે? સ્પીડ વધારે છે તો ક્યારે સુઈ જશે એ કઈ નક્કી ના કહેવાય. અંતરાત્મા પણ સમજવું છે, એટલું જ બસ આ ગાથામાં, કે જે શરીરથી ભિન્ન જ્ઞાન સ્વરૂપ આત્માને જાણે છે તે પંડિત અથવા તો અંતરાત્મા અથવા વિવેકી છે. આ વિવેકી છે. અને ધર્મનો બીજો પર્યાય કૃપાળુ જો મોક્ષ માળામાં કીધું છે. વિવેક એ જ ધર્મનો પર્યાય છે. ધર્મ એટલે શું? તો કે વિવેક. અને વિવેક એટલે શું? તો કે જડ અને ચેતનનો વિવેક, દેહ અને આત્માનો વિવેક. આ વિવેક બહિરાત્મા અને અંતરાત્મા પણનો વિવેક. આ વિવેક બિલકુલ વસ્તુ ખૂબ પથરાય. આપણે ઘણી વાર શું થાય, બહુ ફેલાઈ જઈએ છીએ, બહુ વિખરાઈ જઈએ છીએ. હા, એક વિષય લીધો ને, વિષયમાં એટલા હેલાય જાય કે પછી આપણે ક્યાંથી આપણને પોતાને ગૂંચાય ગૂંચાય ગૂંચાય, પોતે જ ગૂંચાયા કરે. આમને આમ આમને આમ શું કરવું, ક્યાં ઊભો છો, શું કહેવા માગે છે, શું વાત છે, કાંઈ ખબર ન પડે. પછી તો એવું છે કે શબ્દનો કોઈ તૂટો નથી, બોલ બોલ તો કઈ રાજ કરીએ, બોલવાનું તો સામર્થ્ય છે જ, પણ કાંઈ એની અંદરથી નિષ્પન્ન થાય નહીં. અને આ જીવને જેમ થાય કે સરસ બોલે છે, ઘણું બોલો, કેટલો જ્ઞાની ગયો આ તો, આને તો ખબર જ નથી કે શબ્દો અને જ્ઞાન બે વચ્ચે ફેર છે, શબ્દો અને જ્ઞાન બે વચ્ચે ફેર છે. જો ભાષણ એ જ જ્ઞાનનું લક્ષણ હોય તો ડાયરામાં બેસવું સ્વાધ્યાયમાં ન આવવું, કેમ કે એમાં જબરજસ્ત મજા આવે એવું બોલાતું હોય છે. હે, મુમુક્ષુ એને એકરૂપ માને નહીં. મુમુક્ષુ એમ તો સમજે ને કે આ જે કંઈ છે એ જ્ઞાન નથી, એટલું તો સમજે ને એ મુમુક્ષુ. આગળ, એટલે જેને આત્મા અનાત્માનો ભેદ પડ્યો છે તે વિવેકી છે. અહીંયા આત્મા સિવાય તમામ પદાર્થો શું શબ્દ મૂક્યો છે? અનાત્મા. એટલો સરસ શબ્દ છે અનાત્મા. વિવેકની અંદર એક જ ભેદ પાડવાનો છે, આત્મા સિવાયનું જે કંઈ છે તે અનાત્મા. તો શરીર અનાત્મા, વાત પૂરી થઈ. કેટલા પ્રશ્નોનો જવાબ મળી જાય. એટલે એ વાત કૃપાળુ દેવે 525ના પત્રમાં જે કીધી છે કે આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે. ભાવ એટલે પર્યાયિક સ્વરૂપ, વસ્તુનું જે સ્વરૂપે જે સમયે જે અવસ્થા છે એને ભાવ કહેવાય. આ વસ્તુનો પૂતગલનો આ ભાવરૂપ છે, આ ભાવરૂપ છે, પણ પથ્થરરૂપ છે, આ પેનરૂપ છે, પણ આ એનું ભાવ સ્વરૂપ છે, પણ અનાત્મા છે, પણ અનાત્મા છે. બસ અંતરાત્મા થયો એટલે એને આત્મા સર્વ જુદો જાણ્યો, સર્વેથી ભિન્ન અને અસંગ. અસંગ એટલે એની સાથે કોઈ પદાર્થ જોડાયેલો હોવો જરૂરી નથી. પાછું એમ માને કે આત્મા તો ત્યારે, દેહ હોય તો ખબર પડે ને આત્મા. આત્મા સ્વતંત્ર છે કે દેહને આશ્રિત છે? દેહ પોતે અનાત્મા છે. ઘણી વાર આ બધું આપણને એટલી બધી તત્વની જો સ્પષ્ટતા ન આવે, વિવેક ન લાગે. વિવેક બુદ્ધિ એટલે સેન્સ ઓફ પ્રપોર્શન, એક રીઝનિંગ, જરા શાંતિથી સમજણ. અને દરેકની અંદર વિવેક છે પણ ઉપયોગ નથી કરતો. એવો જાડુ બુદ્ધિનો થઈને બેઠો છે અથવા તો એવો આગ્રહની અંદર બેઠો છે કે જરાય આપણને કહે કે જરાક જો સમજે ને. આપણે છોકરાઓને માટે ન કહે કે છે બુદ્ધિશાળી, પણ જરા માઇન્ડ એપ્લાય કરે તો ને. મુમુક્ષુએ શું કરવું? આ માઇન્ડ એપ્લાય કરવું. એની પાસે તો છે જ, એને ક્યાંયથી મેળવવાનું? હવે સરસ ગાથા 15, પરમાત્માનું સ્વરૂપ. જો 13મી ગાથા બહિરાત્માનું સ્વરૂપ, 14મી ગાથા અંતરાત્માનું સ્વરૂપ અને 15મી ગાથા, આ ત્રણ સ્વરૂપે આત્મા છે એમ આચાર્ય દેવ પેલા પ્રભાકર ભટ્ટને કહે છે. એ જોજે પેલા, આ આત્માના ત્રણ સ્વરૂપ છે, તું ક્યાં અટવાઈ જાય છે? પરમાત્મા કોની પાસે આવું છે? કુષ્માબેન,
પરમાત્માનું સ્વરૂપ કહે છે.
અને જરા માઈક રાખો, તમારા સૂચના આવશે.
કર્મ મુક્ત થઈ જ્ઞાનમય પામ્યા જે સહજાત્મ, તજી સકલ પર દ્રવ્યને પ્રીચ તેજ પરમાત્મા. જેણે સમસ્ત પર પદાર્થોનો ત્યાગ કરીને તથા જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મને ભાવ કર્મથી વિમુક્ત થઈને કેવલ જ્ઞાન સ્વરૂપ શુદ્ધ સહજાત્મ પ્રાપ્ત કર્યો છે તેને તું નિર્મળ હૃદયથી પરમાત્મા જાણ. જે દેહ રાગાદી સમસ્ત પરદ્રવ્યનો ત્યાગ કરી તથા જ્ઞાનાવરણાદી કર્મોથી મુક્ત થઈ કેવલ જ્ઞાનાદિમય શુદ્ધ સ્વરૂપને પામ્યા છે તે આત્માને હે પ્રભાકર ભટ્ટ, તું માયા મિથ્યાત્વ નિદાન રૂપ ત્રણ શલ્યોનો તથા સમસ્ત વિભાવ ભાવનો ત્યાગ કરી શુદ્ધ મન વડે પરમાત્મા જાણ. એ પરમાત્મા જ ઉપાદેય છે. જ્ઞાનાવરણાદિ સમસ્ત વિભાવરૂપ પરદ્રવ્ય હે છે.
અહીંયા પરમાત્માનું સ્વરૂપ કીધું. કહો, આપણે તો પરમાત્માની સાધના કરવી છે, શું આમ કરો છો? બોલો, જે તમને સમજાય તે કહો. ગાથાના અર્થથી જ બોલો, વિવરણની અંદર બહુ ડિટેલ આવશે પછી એમાં ન પડે. આપણે નક્કી કર્યું ને કે અર્થ પકડી લેવા, વિવરણ બધું ઘણું લાંબુ આવશે અને એમાં તો આખો બધો ઘણા યોગ આવે ચારે ચાર. ગાથામાં શું કહે છે? ગાથામાં સમજે બસ, પછી શું કહે છે બોલો?
નિર્મળ હૃદયથી પરમાત્માને.
કયા પરમાત્માને?
દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી
મુક્ત થઈને જેણે
શુદ્ધ સહજાત્મ પ્રાપ્ત
કર્યો છે. એટલે જે દ્રવ્ય કર્મથી મુક્ત છે અને ભાવ કર્મથી મુક્ત છે, આ પરમાત્માનું સ્વરૂપ છે. એને તું નિર્મળ હૃદયથી, નિર્મળ હૃદયથી એટલે તું પણ પેલા ચોખ્ખો થઈને વિચાર, તો તું આ પરમાત્માને ઓળખી શકીશ. એનું એક લક્ષણ સરસ કીધું. કેવું? તો કે દ્રવ્ય કર્મથી મુક્ત છે અને ભાવ કર્મથી પણ મુક્ત છે. જ્ઞાનાવરણીય કર્મ એ બધા દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ કેટલા? અનંત. પણ મુખ્ય કેટલા? આઠ. દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, અંતરાય, મોહનીય, પછી શરીરના ઘાતી ને અઘાતી, એમાં આ દ્રવ્ય કર્મ આત્માને લાગેલા છે. અને એ કેવા છે? અનુભવમાં આપણને આવે, આપણું જ્ઞાનનું આવરણ આપણને ખ્યાલ આવે કે નથી, એ દ્રવ્ય કર્મ. આઠ કર્મો છે એ બધા દ્રવ્ય કર્મ છે. એ આત્માના પ્રદેશ સાથે જોડાયેલા છે, એટલે એમાં અંદર પ્રવેશ કરી ગયા નથી, પરંતુ આત્માને આવરણ રૂપ છે. એને શબ્દ પ્રયોગ શું કરે છે? ઘાતી, ઘનઘાતી. એટલે જેમ સૂર્ય તો પ્રકાશિત છે જ, પરંતુ વાદળાઓ જે છે એ શું કરે છે? આવરણ કરે છે. સૂર્યના પ્રકાશને, એના તેજને, એના કિરણને ઢાંકે છે, રોકે છે, થંભાવે છે, અવરોધ કરે છે. એની તાકાત હોય ત્યાં સુધી કરે. કોઈ વાદળું કાયમ સૂર્યને ઢાંકી શકતું નથી. વિદેશ પ્રવાસ જેને કર્યો હોય ને, એને જરા ખ્યાલ આવશે. પ્લેનમાં બેઠા હોય, પછી ગાઢ વાદળો છે અને વાદળોને ચીરીને ફ્લાઇટ ઊંચું જાય, અને પછી એટલો સૂર્યપ્રકાશ ઝળહળતો ચારે બાજુ, આપણે લાગે નીચે ભલે ઘોર ઘનઘોર વાદળા છે, આપણે ધરતી ઉપર અંધકાર હશે, અને છતાં પ્લેનમાં બેઠેલો પોતાને તો સૂર્યને પ્રકાશવો નથી પડ્યો. પણ આ ઘાતી કર્મના આવરણ છે, એને ભેદી નાખ્યું, એટલે એને સૂર્યનો પ્રકાશ ત્યાં મળ્યો. તો જે છે એ આ જ્ઞાનાવરણીય વગેરે કર્મ છે, એ કર્મો એ જીવના ગુણને, શક્તિને આવરણ આપ્યું છે. એ દ્રવ્ય કર્મ છે. છતાંય ઘાતી અઘાતી બધા આત્માને તો આવરણ ખરું જ ને? એ પછી, એ પછી ખાસ તો પછી મોહનીય ખાસ આવી ગયો. અત્યારે એટલું સમજીએ કે દ્રવ્ય કર્મ છે એ આ ચૈતન્યને આવરણ રૂપ છે. આ શરીર છે ને એ અઘાતી છે, પણ એ અનંત કાળ સુધી આત્માની ઓળખ થવા દેતું નથી. પણ જો જ્ઞાનાવરણીય ખસે તો દેહ હોય તો અંદરથી આત્મા પકડાય, પણ હવે એ બધી વસ્તુ સૂક્ષ્મ ભેદમાં જાવ માં પછી પાછા ખોવાઈ જશો. અત્યારે એટલું સમજીએ કે આઠે આઠ કર્મો, તમામ કર્મો છે એ બધા આત્માની સાથે લાગેલા આઠે આઠ પ્રકારની અનંત પ્રકૃતિઓ જે કઈ છે એ બધી દ્રવ્ય કર્મ છે, અને ભાવ કર્મ એ આત્માની અંદર હજુ જે વિભાવ ભાવ છે, પર પ્રત્યે સ્વની બુદ્ધિ છે, બહિરાત્મપણું છે, દેહમાં આત્મબુદ્ધિ છે, અનાત્મામાં આત્મબુદ્ધિ છે, આ બધા ભાવો કેવા છે? ભાવ કર્મ. ભાવ કર્મથી દ્રવ્ય કર્મનું સર્જન થાય. ભાવ કર્મ વિના દ્રવ્ય કર્મ સંભવી શકે નહીં. ભાવ કર્મ એ પોતાના નિજ કલ્પના માટે ચેતન રૂપ એ પોતાના ભાવો છે, એટલે પોતાના ભાવોની અંદર જેટલી અશુદ્ધિ છે, જેટલો વિકાર છે, જેટલો વિભાવ છે, એ બધા ભાવ કર્મ. એટલે ધર્મ ભાવ શુદ્ધિ માટે કરવાનો, તારા ભાવને શુદ્ધ કરી નાખ, એટલે દ્રવ્ય કર્મ એનો કાળ પૂરો થશે એટલે એ તો જવાના જ છે, નવા નહીં બંધાય. જો ભાવ શુદ્ધિ હશે, ભાવ ધર્મ હશે, એટલે ધર્મ ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ રાખીએ, ભાવે કેવળ. આત્માનું સ્વરૂપ તો ભાવ સ્વરૂપ આત્મા છે, આત્મા ભાવ સ્વરૂપ છે, દેહ સ્વરૂપ નથી. ભાવ એ આત્માની મૂડી છે, અને આત્માના ભાવની અંદર જે વિભાવ છે, વિકાર છે, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, અણસમજણ છે, આ બધું ભાવ કર્મ છે. એ પોતાના છે, એ પોતાના સ્વરૂપની અંદર આ છે. તો એ ત્યાં કે છે જ્ઞાનાવરણાદિ, એટલે જ્ઞાનાવરણ દર્શનાવરણ વગેરે આઠે આઠ કર્મ, જ્ઞાનાવરણાદિ એટલે આઠે કર્મ, એના દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ, એનાથી વિમુક્ત થઈને જેણે પોતાનું શુદ્ધાત્મ સહજાત્મ પ્રાપ્ત કર્યો છે, આ બધા પરમાત્મા. પરમાત્મા કોણ? કે જેણે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી મુક્ત જે થયા છે. પરમાત્મા કોણ? તો જે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી મુક્ત થયા છે તે, એ બધા પરમાત્મા છે. તો કહેવાય સહયોગી પરમાત્મા છે અને પછી અયોગી પરમાત્મા. અહીંયા એ ઘાતી કર્મથી મુક્ત થયા છે અને પછી સર્વ કર્મથી મુક્ત થશે, પરંતુ એને અહીંયા લક્ષ્ય પરમાત્માનો જે છે, તો ઈશ્વર શુદ્ધ સ્વભાવ, કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. જૈન ધર્મમાં ઈશ્વર કોને માનવામાં આવે? જૈન ધર્મ પરમાત્માને કોને માને? આપણે પરમાત્માની પ્રાર્થના એટલે કોની પ્રાર્થના? શુદ્ધ સ્વરૂપ જેનું છે, જે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી મુક્ત થયા છે, એવા જે આત્માઓ છે એ બધા કેવા છે? પરમાત્મા સ્વરૂપ છે. એ બધા આત્માઓ પરમાત્મા સ્વરૂપ છે. તો જીવે અંતરાત્મા થઈને પરમાત્મા સ્વરૂપની ઉપાસના કરી. મુખ્ય ઘાતી છે, એમાં મુખ્ય મોહ છે, પણ હવે મુખ્ય એ વગેરે બરોબર છે, એ પછી અંદર ભેદ પ્રભેદમાં જવાનું છે. પણ પાછી મૂળ સમજણ તોડી નાખે તો પેલા તો એક જ નિશ્ચિત કે કર્મનું સ્વરૂપ એ કોઈ આ સ્વરૂપ આપણે પરમાત્માનું નથી. પરમાત્માનું સ્વરૂપ તો સ્પષ્ટ કહ્યું કે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી જે મુક્ત થયો છે તે, એ શુદ્ધ સ્વભાવમાં જે છે તે, અને બહિરાત્મા ક્યારેય પરમાત્માને ભજી શકતો નથી, એ નથી ખબર પડતી. એને પરમાત્મા કોણ છે તો ખબર નથી. બહિરાત્મા પણે થતી પરમાત્માની ઉપાસના, વાસ્તવિક પરમાત્માની ઉપાસના થતી ન હોવાને કારણે એનાથી જે કર્મક્ષયનું પરિણામ થવું જોઈએ મોક્ષરૂપી, એ મોક્ષરૂપી પરિણામ ન થતા પાપ અને પુણ્યનું પરિણામ થાય છે. બરોબર, હા તો ક્યાં વાંધો હતો? અને ક્યારેય વિચાર કર્યો કે અનંત કાળના પર્યટનમાં દેવગતિ નથી મળી? એમ નહી, આ દેવગતિ માટે થઈને ઉચ્ચારિત્ર લઉં આ દીક્ષા? તો દેવગતિ તો મને સાહેબ અનંતવાર મળી છે, મનુષ્ય ગતિ કરતા વધારે જન્મો શેમાં થયા છે? દેવગતિ. ક્યાંક શાસ્ત્ર તો વાંચો, મારે તો બરોબર. પણ એ જ જોઈ છે, એ ખોટું છે. કુછ મળશે એ તો માનીએ છે કે એને દીક્ષા લે તો દેવગતિ મળે, અને દીક્ષા વિનાય કોઈ શુભ કરણી કરે જીવનભર સુધી તો એને દેવગતિ જ મળે. કર્મનું, શુભ કર્મનું ફળ શું મળે? સુકૃતનું ફળ શું મળે? એ જ મળે. એમાં ક્યાં કોઈ પ્રશ્ન છે? પછી દીક્ષા લે કે ન લે, પ્રશ્ન તો એ છે કે સાહેબ દેવગતિ માટે દીક્ષા અનિવાર્ય નથી. તો ગ્રહસ્થો બધા છે, શ્રાવક છે, શ્રાવકને દેવગતિ મળે કે ન મળે એને જ પૂછવાનું કે સાહેબ વિતરાગ ધર્મની અંદર શ્રાવકને દેવગતિ મળે કે ન મળે. તો આ કપડે મળવું શું કામ કયો છે? એટલે આ બધી વસ્તુ વિચાર જયારે બહુ સૂક્ષ્મ ન હોય ત્યારે આવું બધું ઈ કે આપણે પછી બતી ગયું. કઈ વાંધો નહીં, આપણને વિવાદમાં રસ નથી. આપણને તત્વને યથાર્થ સમજવામાં કૃપાળુ દેવે કહ્યું છે, સમજણ એ જ શાસ્ત્રનો સાર છે. શાસ્ત્રનો સાર છે, સ્વાધ્યાયનો સાર છે, સમજણ છે. શાસ્ત્રનો સાર સમતા છે, અને સાધનાનો સાર સિદ્ધિ છે. સિદ્ધિ ન થાય તો સાધના વ્યર્થ છે, સમતા ન આવે તો શાસ્ત્ર વાંચન વ્યર્થ છે, અને સમજણ ન આવે તો બધાય સ્વાધ્યાય ને શિબિરો ઝીરો છે. ઝીરો છે. હે કડકની આ આજ જેને કહીએ શ્રેયભૂત પ્રયોજનભૂત, કે આપણે નહીં તો એમ માનીએ છીએ મોક્ષ માટે બધું બહુ સાંભળા સાંભળા કરીએ અને વહેંચા વહેંચા કરીએ અને બધે ઠેક ઠેકાણે પૂછા પૂછા કરીએ એટલે મોક્ષ આવે? સુધીરભાઈ, બહુ વાંચવા જ કરીએ અને બહુ સાંભળા સાંભળા કરીએ ચારે બાજુ અને બધે પૂછપૂછ કર્યા કરીએ, એ મોક્ષનો માર્ગ છે? એ ક્રમ છે? માર્ગ તો વિચાર અને ધ્યાનનો છે, પ્રેક્ષા અને અનુપ્રેક્ષાનો છે. શું કહ્યું? પ્રેક્ષા અને અનુપ્રેક્ષા. વિષયની બહાર વયા જાય છે. એટલે સ્વાધ્યાયની અંદર જે પ્રકાર મૂકા એમાં અનુપ્રેક્ષા એક શબ્દ, અને જૈન દર્શનની અંદર અનુપ્રેક્ષા શબ્દ જબરજસ્ત મૂક્યો છે. અનુપ્રેક્ષાથી જ મોક્ષ થાય, તત્વ પ્રાપ્ત થાય અનુપ્રેક્ષાથી. એટલે મનન અને ચિંતન અને એમાં વિવેક મુખ અને ભેદ જ્ઞાન કરતો જા, જુદા પાડતો જા, સત અસત, નિત્ય અનિત્ય, હિત અહિત, જુદું પાડ, આત્મા અનાત્મા, આ અનુપ્રેક્ષાથી તત્વની ઉપલબ્ધિ થાય. અને અનુપ્રેક્ષા એ ધ્યાનનું સ્વરૂપ છે. શૂન્યતા એ ધ્યાનનું સ્વરૂપ નથી, નથી ને નથી. એ તો અનુપ્રેક્ષા એક પ્રોસેસ છે, એ બાર ભાવના છે, અનુપ્રેક્ષા નહીં, બાર ભાવનાની અનુપ્રેક્ષા કરવી એ તો સબ્જેક્ટ છે. અનુપ્રેક્ષા એ પ્રોસેસ છે મનન ચિંતનની, કે એનાલાઇઝ ઇટ, વસ્તુનું પૃથક્કરણ કરો, એને તોડફોડ કરીને એની અંદરનો આશય, એનો ભેદ, એનું રહસ્ય, એનું મર્મ, એની અંદર જે છે એ તત્વ જાણો, શબ્દને ભૂલી જાય, શબ્દમાંથી નિશબ્દમાં પ્રવેશ કરો. આ અનુપ્રેક્ષા છે, ઇટ ઇઝ અ પ્રોસેસ. પછી આત્મસિદ્ધિની અનુપ્રેક્ષા થઈ શકે છે, બાર ભાવનાની અનુપ્રેક્ષા થઈ શકે છે, સમયસાર શાસ્ત્રની અનુપ્રેક્ષા થઈ શકે છે, કોઈ પણ વિષયની અનુપ્રેક્ષા થાય, શરીરની અનુપ્રેક્ષા કરો. તો અનુપ્રેક્ષા કરવાથી શરીર અનિત્ય છે એ સમજાઈ જશે અને પકડાઈ જશે. જો સાચી અનુપ્રેક્ષા થઈ હશે તો શરીર પ્રત્યેનો મમત્વ ભાવ હશે એ તૂટી જશે, કેમ કે અનુપ્રેક્ષાનો નિયમ એ છે કે સત છે એ જ રહે, બાકીનું બધું ખલાસ થઈ જાય, વિવેક જાગે, અને જે સત્ય છે એ પકડાઈ જાય. નથી પકડાતું એનું કારણ કે આપણે કોઈ પણ વસ્તુની, પદાર્થની, તત્વની અનુપ્રેક્ષા કરતા નથી, અને અનુપ્રેક્ષા કરવા માટે આપણી ઉપયોગની એકાગ્રતા, સ્થિરતા, નિર્મળતા, આ જે જોઈએ એવું ધૈર્ય, સ્થિરતા, સંયમ કે ગંભીરતા, એકય વસ્તુ આજે આ કાળની અંદર, કાળનો પ્રવાહ છે કે આ કાળની અંદર કોઈને કીધું હોય કે આટલું કરવું. એટલે જ્ઞાની પુરુષોએ તો બે ઘડીનો સામાયિક આપ્યો, જાજુનો આપ્યો, બે ઘડી અંતર્મુહૂર્ત. જો કે એને શબ્દ પ્રયોગ તો અંતર, બે ઘડી તો આપણો શબ્દ છે, એ શું છે, મેક્ઝિમમ લિમિટ છે, બે ઘડી છે એ મેક્ઝિમમ, એટલે વધારેમાં વધારે. બે ઘડી જ એવું નથી કીધું, 48 મિનિટ જ નહીં, નવ સમયથી શરૂ કર, સમય તો રહેતો જ નથી એટલે ક્યાં પ્રશ્ન છે. એટલે 48 મિનિટની અંદરની કોઈ પણ ઓછામાં ઓછો કાળ એ જીવને સત્ય પ્રાપ્ત કરવા માટે પૂરતો છે. પણ મુશ્કેલી એ છે કે આ કાળની અંદર બે ઘડીની સ્થિરતા પણ થવી દુષ્કર છે, ચિત્તની સ્થિરતા થતી નથી, બાકી સામાયિક કરનારા તો 6-6 કાર્ય કરે છે. એટલે અહીંયા જુઓ કેટલી બધી સમજણથી બહાર છે, અને કેવા લોકોને ચડાવે તો 3 ના 5 કાળ, 3 ઘડી, 4 ઘડી, 5 ઘડી, કઈ ઘડી રહેતી જ નથી, ઘડી છે નહીં રે, સામાયિક 2 ઘડીનું જોઈ, આ 4 ઘડી તો આપણો ઉમેરો, છું કેમ કર્યો પણ ઉમેરો, ભલે લાંબુ ચાલે પણ સામાયિક 2 ઘડી નહીં હોય, પ્રણિધાન રહેતું નથી. પછી આખા દિન કરવી છે, 6 કરવી છે, 8 કરવી છે, આ બધા તોફાન આયલા કરે, જેટલા જેટલા આમ મનમાં આપણે ખૂબ કરી લીધું, મોક્ષની નજીક પહોંચી ગયા, પાછા આવ્યા કે દરવાજો બંધ હતો, એને કહ્યું કે ઓલા ભગવાનના દર્શન જેમ ખુલ્યા નથી એમ પાછો આવ્યો, સમજણ નહીં. પ્રેક્ષા, અનુપ્રેક્ષા, અનુપ્રેક્ષાનો માર્ગ એ તત્વની પ્રાપ્તિનો માર્ગ છે, ધ્યાન એ અનુપ્રેક્ષાનું સ્વરૂપ છે. કોઈ એક વિષય ઉપર દીર્ઘકાલીન એના ઉપર એકાગ્રતાપૂર્વક મનન ચિંતન નિધિ ધ્યાસન કરવામાં આવે એ ધ્યાનનું સ્વરૂપ છે. પણ વિષય એક જ રહેવો જોઈએ, વિષય બદલાવો જોઈએ નહીં. તો એ વાત આખી અનુપ્રેક્ષાની છે. અહીંયા કે છે એ પરમાત્મા જ ઉપાદેય છે, જ્ઞાનાવરણાદિ સમસ્ત વિભાવરૂપ પરદ્રવ્ય ધ્યેય છે. બસ આ 15મી ગાથામાં આપણને કર્મ મુક્ત થઈ જ્ઞાનમય પામ્યા જે સહજાત્મ, જેણે આવું સહજાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું, કોણે કર્યું છે, જે કર્મ મુક્ત થયા છે, એટલે દ્રવ્ય કર્મથી અને ભાવ કર્મથી, કર્મ મુક્ત એટલે દ્રવ્ય કર્મથી અને ભાવ કર્મ. તજી સકલ પરદ્રવ્યને પ્રીછ તે પરમાત્મા, પ્રીત શબ્દ છે, પીછાણવું, પીછાણવું એટલે એ ડાયલ્યુટ થયું, પ્રીચ પીછાણતું એને, માત્ર ઓળખું તો બરોબર છે, અરે જો જરા સરખી રીતે, આ નથી. પ્રીચ શબ્દ છે એ ઇન્ટેન્સિટી છે, દ્રષ્ટિની જોવાની, ઓળખવાની, કે એની સાચા સ્વરૂપમાં, એની તત્વ રૂપમાં ઓળખ, પિછાન, નિજ સ્વરૂપની પિછાન નથી. આ પિછાન શબ્દ હવે તો ગયો, આ આ ગ્રંથમાં જ આવ્યો છે. બાકી પિછાન શબ્દ ગમે તેટલા પાઠ્યપુસ્તક SSC ભણે કે BA ભણે, આવશે નહીં સાહેબ, બરોબર છે? જાણ ને પિછાણ, હે, ઓળખવું ને પિછાનવું. પિછાનવું એટલે એનું સ્વરૂપ પામવું, એનું સ્વરૂપ, તાત્વિક સ્વરૂપ, એની ઓળખ કરી. પણ એક બાહ્ય ઓળખ છે અને એક આંતરિક ઓળખ. એ આંતરિક ઓળખ છે એની પિછાન છે. ના ના ના, એ બધી બધી બંધાર ના બધા બહુ હેવી પાછો થઈ જતો. તત્વિક થી જાણવી, તત્વ શું છે આમ. એ દ્રવ્ય ગુણ પાછું તમે વયા ગયા નહીમાં. આ કાચ છે ને, આ હીરો છે, માત્ર એટલું જ કે આ કાચ નથી, આ હીરો છે. પરખ, એને એક શબ્દ પિછાન થી પરખ થાય, પરખવું. પરખવું એટલે માત્ર ઓળખવું નહીં, પણ એ પદાર્થ શું છે ભાઈ, તમે જોયું આ નથી, એ હીરો છે, અથવા તો મેં રત્ન જોયા, પણ આ તો પેલું છે મગરૂમ ને કેવા ત્રણ ચાર નામ હોય છે એની અંદર, ઈ છે. આ સ્ફટિક છે, હો, આ સફેદ છે એમ નહીં, આ પિછાણ છે એની. જેને રત્નની પિછાણ છે, એને એક એક જુદી જુદી પ્રતિમાઓ, જેમ નાગેશ્વરમાં જઈએ તો આપણને ખબર ન પડે કે પાર્શ્વનાથ ભગવાનની પથ્થર છે એ આરસ નથી, બાજુમાં આદેશ્વરની પ્રતિમા છે આરસ નથી, મુનિસુર સ્વામીની છે એ પણ આરસ નથી. દરેક પથ્થર જુદા જુદા છે, એની જાત જુદી જુદી છે, અને બધા અલભ્ય જે હોય છે પણ આપણને ક્યાં ખબર છે, જુદી જુદી. એને કહેવાય પ્રેસિયસ સ્ટોન, છે સ્ટોન એટલે રત્ન, કિંમતી પથ્થર, પણ એમાં પણ એની જાત. તો જે પારખું છે એને એની પિછાન છે કે અરે આ પ્રતિમા તો અલભ્ય દુર્લભ છે, એટલે આવડી હોય ને તો એની કરોડોમાં પણ એનું મૂલ્ય થઈ શકે નહીં, કેમ કે એવો મળે નહીં. સ્ફટિકની પ્રતિમા હોય તો સ્ફટિક કેવડો મળે તમને, તો એ સ્ફટિકની પ્રતિમા જેટલો સ્ફટિક એક સરખો આર પાર જોઈ શકાય એવો એવો તો મળે જ નહીં. એટલે જયારે કહે છે કે પાણી વિનાનો, ડાઘ વિનાનો, એબ વિનાનો, પણ આ બધી વસ્તુ હીરા માણેકની છે, બધી આપણે ક્યાં ચડી ગયા. સ્ફટિકની છે એટલે આવી જુદી જુદી કેટલી જગ્યાએ છે, એ પાષાણ બધા જુદા જુદા, અને એવા પ્રેસિયસ કે ક્યાંય વર્લ્ડમાંથી મળે નહીં ક્યાંય. જેમ હૈદરાબાદની બાજુમાં છે પેલું તીર્થ બોલાય, નહીં આપણે જ્યારે ત્યાં જઈએ છીએ ને, શ્રવણ બેલગોલા, એ શ્રવણ બેલગોલાની મૂળ બિંદરી છે જે તમે કીધું, ત્યાં ત્યાં જુદી જુદી પ્રતિમાઓનો સંગ્રહ છે, અને વિશેષ હોય ત્યારે એના ભટારક આપણને પરમિશન હોય તો દેખાડે છે, પણ આ બધા આવા છે. તો એ બધા પ્રતિમાઓ જો કેટલાય ભારત વર્ષની અંદર એવા છે કે જે પ્રતિમાઓનો પથ્થર અત્યારે દુનિયામાં ક્યાંય એ જાતનો ઉપલબ્ધ, કુલપાકજી, કુલપાકજી જે પથ્થરનો છે એ પથ્થર ક્યાંય અવેલેબલ નથી. તો આ બધી જુદી જુદી છે, આ પિછાણ કહેવાય. આપણે વાત એની જ છે, બાકી ઓળખાણ અને પીછા. આપણને તો બધું આરસનું લાગે, પછી શું કે કાળો આરસ છે અને પીળો આરસ છે, લાલ આરસ, ગુલાબી આરસ. આપણી વાત ક્યાં સુધી કે આપણી દ્રષ્ટિ આરસ સુધી ગઈ, એથી વધારે નહીં. ગ્રેનાઇટ અને આરસમાં ફરક નથી દેખાતો ઘણાને, ખબર નથી. ઠીક, ચાલો આપણે શું કરવાનું છે ત્યાં. પ્રીછતે પરમાત્મા, તું પરમાત્માને આ રીતે, આ શુદ્ધ સ્વરૂપ એનું તને ક્યાંય સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ છે એ તને પિછાણવું જોઈએ. તારે પિછાણવું એટલે તારી વેધક દ્રષ્ટિથી, તારી વિવેક દ્રષ્ટિથી તું પરમાત્માને ઓળખ. આમ સામાન્ય કરીને આય ભગવાન છે ને આય ભગવાન છે, આય ગુરુ છે ને આય ગુરુ છે, આ બધું તો તારા સામાન્ય ખેલ છે બધા, બુદ્ધિના ઉપર ચલા એ ન થાય. ધર્મની અંદર તો એની પીછાણ હોવી જોઈએ. પીછાણ એટલે ઓળખાણ. કૃપાળુ દેવે સરસ લખ્યું છે કે વિદ્યમાન દેહધારી એવા ઘણી વાર મળ્યા છે, યોગ થયો છે, ઓળખાણ નથી થઈ. પીછાણ તો પછી રહી, ઓળખાણ જ નથી થઈ. યોગ થયો છે, યોગ અને ઓળખાણમાં ભેદ છે, યોગ અને ઓળખાણમાં ભેદ છે. યોગ થાય અને બાહ્ય જ યોગ થાય ને બાહ્ય પીછા ઓળખાણ થઈ જાય, હજુ આંતરિક નથી થઈ. એટલે કહ્યું મહાત્માના યોગે તેની અલૌકિક દશાને ઓળખવી. કેમ બોલ ભૂલી ગયા? દશાને હોય, દશા બાહ્ય નથી. અને જીવની મલિન દ્રષ્ટિ છે એ બાહ્ય જ જુએ છે, બાહ્ય રીધિ સિદ્ધિ જુએ છે, ચમત્કાર જુએ છે, લબ્ધિ જુએ છે, પ્રભાવ પુણ્યનો જુએ છે, એનું લક્ષણ નથી. મહાત્માનું લક્ષણ એ નથી, મહાત્મા એનાથી પર છે. તો અલૌકિક મહાત્માના યોગે યોગ થાય તો ઓળખાણ કરવી જોઈએ, અને ઓળખાણ એની આ અંતરાત્મા દ્રષ્ટિથી થાય એટલે એની અલૌકિક દશાને. અલૌકિક એટલે જે લૌકિક નથી, તે લૌકિક એટલે બાહ્ય, એને ઓળખવી. પછી લખ્યું છે ઓળખવા પ્રયત્ન કરવો તો જરૂર ઓળખાશે. પ્રયત્ન જ ન, તીવ્રતા રાખવી, ઓળખવાની તીવ્રતા રાખવી તો જરૂર ઓળખાશે. આ તો હજી તો યોગ થયો ત્યાં ઊંધો પડ્યો, ઓળખવાની વાત તો પછી રહી કે ભાઈ તું જ્ઞાન જા, જરા ઓળખતો ખરો હવે, પણ એની એટલી ધીરજ નથી. એટલે જેવું બહારનું રૂપ જોયું એટલે મોહી ગયો. વ્યવહારમાં એ જ છે ને બધું, બોલો કે રૂપથી મોહી ગયો, ગયો કામથી, ઓળખાણ કરી નહીં, પીછાણ તો પછી છે. એ પરિચયથી થાય, યોગથી જેમ જેમ પરિચય કરે, પણ પરિચય આત્મિક કરવો જોઈએ ને, તીવ્રતા આત્મિક દશાની અલૌકિક, તો એને ઓળખાણ થાય કે ભાઈ હું માનતો તો આ નથી, પાંચ દી ભેગારિયા ત્યારે ખબર પડી. હે પરચો આ પોતાનો પરચો, ઓલા હમણાં પરચો જવા દો. હવે આપણને સરસ કે છે ગાથા 16. પેલા ત્રણેય સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ. આપણે તો સત્સંગ ચાલે છો, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, બરોબર. દેહને જ આત્મા માને તે બહિરાત્મા, અંતરાત્મા જ્ઞાન સ્વરૂપ આત્મા દેહથી ભિન્ન તે અંતરાત્મા. એટલે આત્મા આમ જાણતો નથી, પણ જ્ઞાન સ્વરૂપ એટલું પકડાઈ ગયું, પ્રગટ ગુણ એક આવી ગયો એનો, કે જે એને બધા પદાર્થ થી, જગતના તમામ પદાર્થોથી જુદો. પાંચેય દ્રવ્યોની અંદર કોઈ દ્રવ્ય અનંત અનંત હોય તો એકેય દ્રવ્યમાં જ્ઞાન ગુણ નથી. પૂતગળના અનંત રૂપ બનાવી દો, કોઈ રૂપ જાણવાનું કામ કરી શકે નહીં. તો જ્ઞાન સ્વરૂપ આત્મા આ અંતરાત્મા, અને પછી પરમાત્મા કોને માનવો? કે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી રહિત જે છે, એને આવું શુદ્ધ સ્વરૂપ જેનું છે, કે દ્રવ્ય કર્મ તો નથી જ, પણ ભાવ કર્મ પણ જેનામાં નથી, આ આત્માનું પરમાત્મા સ્વરૂપ અશુદ્ધ છે. હવે આગળ છે કોણ ઓળખે? એ જાત જાતને ઓળખે ને, એટલે અંતરાત્મા પણ આવે ત્યારે એને આત્માનો એક ગુણ પકડાઈ ગયો, એ એક ગુણથી સંપૂર્ણ ગુણવાળા પરમાત્માને પકડી લેશે. એના હાથમાં એક ચાવી આવી ગઈ, પણ પેલી ચાવી જ નથી જેની પાસે, એ પરમાત્માને અનંત ગુણવાળા પરમાત્માને કેવી રીતે ઓળખે? નહીં પ્રાપ્ત કરી શકે. એટલે તમે જે કહો છો એનું આ થયું કે અંતરાત્મા થઈને એટલે એને એક ગુણ મળી જવો જોઈએ કે જ્ઞાન ગુણ એ આત્માનો છે. આગળ સોળમું, કોની પાસે છે?
મહાપુરુષ પણ મનને સ્થિર કરીને જેને ધ્યાવે છે તે પરમાત્માને તું જાણ એમ પ્રતિપાદન કરે છે. ત્રિભુવન વંદિત સિદ્ધગત ધ્યાવે હરિહરજે અલખ પદે મન સ્થિર કરી ભજે પરમાત્મા તે. ત્રણ લોકમાં પૂજ્ય તથા સિદ્ધપણાને પામેલા એવા પરમાત્માનું હરિહરાદિ મહાન પુરુષો પણ ચિંતન કરે છે. તો હે પ્રભાકર, તું પોતાના મનને વિતરાક પરમાત્મામાં સ્થિર કરી તે પરમાત્માને જાણ. અહીં કહે છે કે કેવળ જ્ઞાનાદિ રૂપ પરમાત્માની સમાન રાગાદી રહિત પોતાનો શુદ્ધ આત્મા છે એમ તું જાણ, તથા તે જ સાક્ષાત ગ્રહણ યોગ્ય છે. તે સિવાય સર્વ પ્રકારના સંકલ્પ વિકલ્પો ત્યાગવા યોગ્ય છે. બાહ્ય દ્રવ્ય એવા પુત્ર સ્ત્રી આદિ ચેતન અચેતન પદાર્થોમાં આ મારા છે એવો જે ભાવ છે તે સંકલ્પ કહેવાય છે. હું સુખી છું, હું દુઃખી છું ઇત્યાદિ ચિત્તગત હર્ષ વિષાદ આદિ પરિણામ તે વિકલ્પ છે. હરિહરાદિ એવા પણ મહાન પુરુષો એનું ચિંતન કરે છે. તો તું આવા પોતાના મનને વિતરાક પરમાત્મા સ્થિર કરી તેને એને એવા એવા આવા પરમાત્માને તું જાણ એમાં વિતરાક પરમાત્મા સ્થિર થાય. પછી એમાં એમ કહે છે કે જે રાગાદી રહીત એવા કેવળ જ્ઞાનાદી સ્વરૂપ પરમાત્માની સમાન એવા શુદ્ધ આત્મા છે એને તું પણ તું જાણ, એથી જ સાક્ષાત એને જ ગ્રહણ યોગ્ય છે. બીજા પ્રકારના જે સંકલ્પ એને પણ ત્યાગવા, આ બધા જે ચેતન અચેતન સ્ત્રી પુત્ર આદિ એવા છે એ પણ એ બધા ભાવો છે કે સંકલ્પ કહેવાય, એને પણ તું ત્યાગ, અને આ હું સુખી છું દુઃખી છું એવા વિકલ્પોનો પણ તું ત્યાગ કર. આ બધા
હા નિર્વિકલ્પ થયા છે એનું ધ્યાન કર. પ્રભાકર ભટ્ટને શું કહે છે સોળમી ગાથા કે હરિહર આદિ મહાપુરુષો બધા એ કોને ધ્યાવે છે? એ સિદ્ધપણાને જે પામ્યા છે ને એને ધ્યાવે છે. ક્યાં કીધું કૃપાળુ દેવે? એક અપેક્ષા, જ્યાં સુધી નામ છે ત્યાં સુધી તો એ જ થયું ને. એને પણ હવે આપણે સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે. એ પદની વાત કરે છે અહીંયા કે બધા જ મહાત્માઓ યોગીઓ જ્ઞાનીઓ ધ્યાનીઓ દિવસ ને રાત જેને ઈચ્છે છે અને જેને ચાહે છે જેનું ધ્યાન કરે છે એ કોણ છે? આ શુદ્ધ પરમાત્મા છે, આ પરમાત્મા છે. આ સિદ્ધગતને પામ્યા છે, સિદ્ધગતને પામ્યા છે એટલે એને પોતાના ભાવ કર્મ અને દ્રવ્ય કર્મથી વિમુક્ત થયા છે. એવા સિદ્ધ જે હવે પોતાના શુદ્ધ સ્વરૂપને પામ્યા છે, જે હવે અવ્યાબાદ સ્થિરતા જેમની છે. નો કર્મ તો અમથાઈ ગયા, હવે હવે કર્મ ગયા એટલે એટલે સિદ્ધપણાને પામ્યા. તમે ત્રણેય મૂકી દો, ત્રણેય મૂકી શકાય, પણ અહીંયા વાત મૂકી છે કે એવા દ્રવ્ય કર્મ નો કર્મ ને ભાવ કર્મ એટલે કોઈ પણ પ્રકારનું કર્મ સ્વરૂપ નથી જેને, એટલે સિદ્ધ દશાને પામ્યા છે એટલે સર્વ કર્મથી સર્વથા મોક્ષ થવો તે સિદ્ધપદ છે. એક પણ કર્મનો પરમાણુ કોઈ પણ સ્વરૂપનો જો સંયોગમાં હોય તો એ સિદ્ધ કહી શકાય નહીં. સિદ્ધની વ્યાખ્યા અથવા સિદ્ધનું સ્વરૂપ એ સ્પષ્ટ હોવું જોઈએ. એટલે સિદ્ધ કોણ છે? તો કે સિદ્ધ છે એને કર્મનો સ્પર્શ પણ નથી, કોઈ રીતનો નથી. અવ્યાબાધ સ્વરૂપમાં જે સ્થિત છે અનંત કાળ સુધી સાદી અનંત અનંત સમાધિ, તો એને તું એ કે છે આવા બધા પુરુષો હરિહરાદિ, એ શબ્દ પ્રયોગ તો આ બધું સામાન્ય કે ભલભલા યોગીઓ જોગીઓ, પછી આપણે એની પિષ્ટણમાં ન પડવું. આ બધા મહાપુરુષો જે કહેવાતા હોય જગતની અંદર, એ પણ કોને ધ્યાવે છે? એના શુદ્ધ સ્વરૂપને, પરમાત્માના શુદ્ધ સ્વરૂપને ધ્યાવે છે. એ ગમે તે નામથી, ગમે તેના નામથી એ ગમે તેની ભજના કરે. એટલે હેમચંદ્રાચાર્ય જે સોમનાથની અંદર શું કીધું કે હર હોય, હરિ હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહાદેવ હોય, અમને કાંઈ વાંધો નથી, જે ભવના બીજથી મુક્ત થયા છે, જેણે ભવ બીજનો નાશ કર્યો છે, એવા હે ઈશ્વર પરમાત્મા એને મારા તમને પણ નમસ્કાર છે. તો આ સાચું યોગીઓ જેને કહીએ, એ દિવસ ને રાત કોનું ધ્યાન કરે છે? તો શુદ્ધ સ્વરૂપનું. એ શુદ્ધ સ્વરૂપ કેવું છે? તો કે છે એ પરમાત્માનું સ્વરૂપ જે બતાવ્યું કે ભાઈ એક પણ પ્રકારના કર્મના સ્પર્શથી, પછી દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, અનંત દ્રવ્ય કર્મ અનુભવમાં આવે, નો કર્મ તો એક ઉપચાર છે, ઉપચાર માત્ર છે. તો એનાથી જે મુક્ત થયા છે એનું ધ્યાન કરે છે, એને તું પણ. હવે અહીંયા કહે છે કે પ્રભાકર ભટ્ટને કહે છે કે તું એનું ધ્યાન કર, એટલે હરિહરનું નહીં. હાથ બેસે છે, એમાં નથી. તું મનને વિતરાગ પરમાત્મામાં સ્થિર કર. આ મનમાં છે સંકલ્પ વિકલ્પ, કોનો વ્યાપાર છે? એ મનનો વ્યાપાર છે. એટલે અમનસ્ક થા, મનથી પર થા. આજે જીવ મન સહિત પરમાત્માની ભક્તિ કરે છે, અને મનનો સ્વભાવ, મનનો વ્યાપાર, મનનું કાર્ય સંકલ્પ વિકલ્પ. આંખનું કામ જોવાનું, કાનનું કામ સાંભળવાનું, તો મનનું કામ શું? સંકલ્પ વિકલ્પ કરવા. એ સંકલ્પ વિકલ્પનું સ્વરૂપ શું? કયું બોલો? પેલું હા, એ સંકલ્પ છે. એ પછી એ જે પ્રાપ્ત થયા છે એની અંદર હવે હું દુઃખી છું, સુખી છું, અનુકૂળ છે, પ્રતિકૂળ છે, આ બધા વિકલ્પ છે. પેલા વેલા સંકલ્પ શું છે? કે આત્મા સિવાયના અનાત્માની અંદર મમત્વ ભાવ છે, મારાપણાનો ભાવ છે, પર પદાર્થમાં સ્વપણાની બુદ્ધિ છે, પર પદાર્થ સાથે તાદાત્મ્ય ભાવ થયો છે મારું, આ મનનું પરિણામ છે. એટલે મનને તું સ્થિરતા કર. એટલે મનથી ઉપરનું સ્વરૂપ છે ચિત્ત, એટલે કેવળ ચૈતન્યમય અવસ્થા એ મનની જ છે, કે ચિત્ત જુદું નથી, પણ શુદ્ધ થયેલું મન છે. એટલે સંકલ્પ વિકલ્પથી રહિત જે થયું છે અને ચૈતન્યમય છે. તો એ કહે છે કે પેલા તું એને પરમાત્માને ભજ. કેવી રીતે ભજ? કે હરિહરાદીએ પણ આને ભજ્યા છે અથવા ભજે છે, અને પછી જે મારા છે એ મેળા છે એની અંદર તને એની અંદર પણ ભાવ થયો પાછો મનનો, કે મારા છે પણ જોઈ એવા જેવા જોઈતા હતા તેવા. હું દુખી છું, હું સુખી છું. એ સુખી ને દુખી તો આ જે પદાર્થ છે એને કારણે છે ને, ન હોય તો પછી સુખી દુખી શું કહેવાનું હતું? પણ દીકરો છે અને હું સુખી છું અથવા તો દુખી છું, કમાણી છે અને હું સુખી છું અથવા દુખી છું, સંપત્તિ છે અને હું સુખી છું અથવા. આ વિકલ્પ કોને આવે છે? જેને મમત્વમાં અનાત્મા પદાર્થ છે એને. જેને અનાત્મા પદાર્થ સાથે કોઈ પ્રેમ નથી એને સુખી દુઃખી વિકલ્પ ક્યાંથી આવે? શેનો આવે? જેને પારકાને પોતાના માયના છે, પરમા સ્વબુદ્ધિ કરી છે, હવે એની પાસે ઓપ્શન પાછો ઓપન થઈ ગયો કે હવે સારા કે ઠીક છે હલાવી લઈ. કેમ ભાઈ હલાવી લઈ? તો તે પેલા પારકાને પોતાનું જે મારું જ નથી તો મારે એની અંદર સુખી દુઃખી અનુકૂળ પ્રતિકૂળ એવો કોઈ વિકલ્પ ઉભો થવાનો કોઈ ક્વેશ્ચન ડઝ નોટ એરાઇઝ એટ ઓલ. સવાલ જ ઉત્પન્ન થતો નથી. આ ચિત્તની શુદ્ધિ, આજે કહ્યું કે એ ચિત્તગત હર્ષ વિષાદના પરિણામ, કે મકાન મળ્યું પણ જોઈ એવું, વસ્તુ બજારમાંથી ગયો મોલમાંથી ખરીદીને આવ્યો અને ઘરે લાવ્યા પછી ત્યાં તો પસંદગી કરીને જ લાવ્યો છે પણ પાછું ચાર જણાને વચમાં અપીને લીધા અને એને એમ થઈ ગયું કે જરા ઉતાવળ, હવે હું આ પાટિયું માર્યું છે કે બદલાવી દેવામાં આવશે. વિષાદના પરિણામ થાય કે હર્ષ ના થાય? શેના થાય? અને લીધા ત્યારે શેના થાય? બિલ ચૂકવું ત્યારે હર્ષના આપણા જ ફાવી ગયા, આપણને સસ્તામાં મળી ગયું, આ ક્યાંય હતું નહીં, આપણે ટાઈમસર પહોંચી ગયા, સારું થયું. અને એમાં સેલ્સમેને કીધું કે આ એક જ હતું. હર્ષના પરિણામ સાથે આવ્યો અને વિષાદના પરિણામમાં ડૂબ્યો. હવે હશે ત્યાં સુધી, પહેરશે ત્યાં સુધી મનમાં કટકો કે આ ઉતાવળ ન કર્યો તો હારી બોલ. હજી આથી પણ કોકે પૂછે કે બહુ સરસ છે, અરે એ હતું પણ છતાં એક રહી ગયો, આ જિંદગી પર છૂટે આમને મળી જાય. તું પરમાત્માનું ધ્યાન કર, એમાં ક્યાંય મનની અંદર, એટલે જો ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ વાળો જો કોઈ પુરુષ આત્મા ગોતીશ તો તને એમ થશે કે એમાં હર્ષ શોક ના પરિણામ કે આ હાચો ને આ બરોબર નહીં. શું કામ થયું? તે સંયોગી ગોઈતો શુદ્ધ પરમાત્માની ઉપાસના ન કરી. સરાગી દેવ પકડી લીધો, ભાવા ભાવ આવ્યા, હર્ષ વિષાદ ના પરિણામ થયા. સરાગી ગુરુ પૈકડા, નિર્ગ્રંથ રહી ગ્રંથિ વાળા પૈકડા. અને પછી કે આપણું ધાર્યું નહોતું પણ તને કોણે કીધું? તું પહેલેથી જ ઓળખાણ આપી છે કે દેવ વિતરાગી અને ગુરુ નિર્ગ્રંથ, ક્યાંય અડોવડો જઈશ માં, કાળું ડાપણ ક્યાંય લગાવીશ માં, અને બાકી તો કાન ભંભેરવા વાળા તો ઘણું કહેશે તને, તું ક્યાંય રાખીશ માં કે આ સિદ્ધાંત તો સત્ય સનાતન છે અને ત્રિકાળા બાધિત સત્ય છે કે ગુરુ નિર્ગ્રંથ હોય અને દેવ વિતરાગ હોય. આ આમ કે છે ને આ આમ કે છે, કેતો તો ને કેતી હતી. ઉપદેશામૃતમાં તો બહુ સરસ પ્રભુ શ્રી કહે કે આ દેવને આ દેવીને દેવ દેવીની માન્યતાને આ ગુરુને આ જ્ઞાની આવી એકેય લક્ષપમાં પડતા નહીં અને કૃપાળુ દેવથી દ્રષ્ટિ હટાવતા નહીં. આટલી શ્રદ્ધા કરી લેજો અને એ તમારાથી ન થાય તો તમે અમને માનીને કરજો, અમે તમારું જોખમ લઈએ છીએ. પણ તમે જ્યાં ત્યાં ભાટકીને તમારું ડાપણ કર્યા કરશો પછી અમને કહેશો નહીં. જિંદગી વહી જશે આમને આમ, અનંત કાળ વયો ગયો છે. આ જ્ઞાનીને આ ગુરુને આ દેવને આ દેવીને બધા કાંઈ કોઈ પંચપનો આ કાળે ન મળવા યોગ યોગ પ્રાપ્ત થયો છે એ આપણે તો કહીએ. કૃપાણુ દેવે કહ્યું કે ચતુર્થ કાળમાં પણ જેનું દુર્લભપણું એનું આ પંચમ કાળમાં અવતરણપણું થયું છે અને અમને અમારું હોવું એ જ એક અદ્ભુત આશ્ચર્ય લાગે છે. કોને? એને હતા. એટલે કોઈ તીર્થંકરની શ્રેષ્ઠતા નહીં પણ દ્રવ્યની શુદ્ધતાની અપેક્ષાએ વિચાર કરવાનો. આવી એક અદ્ભુત શ્રદ્ધા, એ જો પરમાત્મા સ્વરૂપ આ જો સમજાય તો આ પરમાત્મા સ્વરૂપ પુરુષ છે. એટલે અહીંયા પ્રભાકર ભટ્ટ બહુ સરસ વાત મૂકે છે કે હરિહરાદિ મહાપુરુષો પણ મનને સ્થિર કરીને જેને ધ્યાવે છે તે પરમાત્માને તું જાણ, તું એને ઓળખ, પિછાન. અને એમાં કહે છે કે જે સિદ્ધગતને પામેલા છે, તારે પીછાન કરવી છે તો એની પીછાનની અંદર એના ઓળખાણના લક્ષણો આપે ને, કે ત્રણ લોકમાં પૂજ્ય સિદ્ધપણાને પામેલા એવા પરમાત્માનું આ લોકો ચિંતન કરે છે. હે પ્રભાકર, તું પોતાના મનને વિતરાગ પરમાત્મામાં સ્થિર કરી તે પરમાત્માને જાણ. કેમ કે કેવળ જ્ઞાનાદિરૂપ પરમાત્માની સમાન રાગાદિ રહિત પોતાનો શુદ્ધ આત્મા છે, અને મારો આત્મા એ પરમાત્માના આત્માથી જાતથી જુદો નથી. અત્યારે કદાચ પર્યાયથી જુદો હશે, અવસ્થાથી જુદો હશે, પણ સ્વરૂપથી જુદો નથી. જીન પદ નિજ પદ શું આ કૃપાળદેવ કીધું છે કે કદાચ તું મેલો હોય ચિંતા કરીશ માં, પણ જીનને ઓળખી જાય એને તું જાણ. અને અમે તને કહીએ છીએ કે જીન પદ નિજ પદ એકતા ભેદ ભાવ. આનંદ ગંજી કે જીન થઈને જે જીન આરાધે તે સહી જીનવર હોય. તું આ શુદ્ધ પરમાત્માનું એક વાર ધ્યાવન કરજે, વચમાં કોઈ શ્રેણી દાખલ કરીશ માં, આડોઅવળો થઈશ માં, એ બધા રાગના ભાવ છે તારા, દ્રષ્ટિ રાગના થશે, એકઈ લાવીશ માં. જો તારે આ શુદ્ધ, કેમ કે શુદ્ધ તત્વની ઉપાસનામાં આવા એકઈ સંકલ્પ વિકલ્પને સ્થાન નથી, તો મારા ગુરુ, કુળ ગુરુ, મત ગુરુ, સંપ્રદાય ગુરુ, ગચ્છ ગુરુ, આવા એકઈ ભેદને સ્થાન, કેમ કે એ સંકલ્પ વિકલ્પનું પરિણામ છે. એટલે અહીંયા કહ્યું છે કે ભાઈ ચિત્તગત કાં તો હર્ષ વિષાદ થશે. અરે મારા ગુરુ સારા છે તો એનો સારાપણાનો હર્ષનો ભાવ ચાલ્યો કરે, હવે એ આત્માનો સ્વભાવ નથી તોય ચાલ્યા કરે. ગુરુ સરસ છે અને આપણે સરસ છીએ, છતાં એના પ્રત્યેનો આપણો રાગ ભાવ છે એ આપણા બંધ માટે સતત ચાલ્યા કરે છે. શું નડે છે આપણને? રાગભાવ કે મારા ગુરુ બહુ સરસ, ઘણા શેઠ, બીજા કરતા શેઠ, આના કરતા, એ જેટલી વાર સ્મરણ થાય, જેટલી વાર વિકલ્પમાં જાય, એટલી વાર એ કયો ભાવ છે? એનો વિભાવ ભાવ છે કે સ્વભાવ ભાવ છે? તો વિભાવ ભાવથી કર્મ થાય કે સંવર થાય? મુશ્કેલ છે એમ નહીં, પણ એની અંદર નહીં, પછી એની કક્ષા એની નીચી થતી જાય, જેમ જેમ આવે ને એમ એમાં અહમ જોડાતો જાય. ઓલો તો પ્રશસ્ત રાગ પરમાત્માનો હોય કે રાગ એને રાગથી મુક્ત કરે, અને આ બધા રાગ તો એટલી નીચી કક્ષાના છે કારણ કે એની ભૂમિકા આપણી જીવનની છે. એટલે આપણી ભૂમિકા શું? ગાનાર કોણ છે? એ ગુણ શું? એને ગુણ ખબર જ ન પડે. એ ગુણ પોતાના અહમ ઉપર ગુણ ની વાત કરે ભાઈ. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે આ કૃપાળુ દેવે, પણ તે ધ્યાવન સત્પુરુષના શરણમાં રહીને કરવું. પણ ધ્યાવન કરવું એટલે એના ગુણોનું કરવું, એના લક્ષણોનું, કેમ કે એ પૂર્ણ છે. હા, તું કહેશ કે આત્માના ગુણો ને આપણું આપણું ન કરવું. પેલા હું આત્મા તરીકે સેમ નથી, જે કરે છે એ સેમ નથી, એટલે મારો ઉપાસ્ય છે અને હું તો એનો આરાધ્ય છું. હું આરાધક છું, હું ઉપાસક છું, એ મારો ઉપાસ્ય છે. ઉપાસ્યના ગુણો છે એ સિદ્ધગત છે, એ પૂર્ણ છે, એ શુદ્ધ છે, અને એ પરમાત્મા જ હોવું જોઈએ. હું જીનને ઓળખી અને નિજને ઓળખવા પ્રયત્ન કરું. તો એ રીતે ક્યાંય સંકલ્પ વિકલ્પનો અંશ પણ જાગે નહીં. આ એટલા માટે એને વિશેષ સ્પષ્ટતા લખી છે કે કોઈ પણ બાહ્ય એવા પુત્ર સ્ત્રી આદિ ચેતન અચેતન પદાર્થોમાં આ મારા છે. અને આ વાત કૃપાળુદેવે છ પદના પત્રમાં પણ કેવી કીધી કે આ મારો શિષ્ય છે તોય ગુરુ ગયો. સ્પષ્ટ લખ્યું છે કે મારી ભક્તિનો કરતા છે માટે મારો છે. ગુરુપણામાંથી ઉડી ગયો, ચોકડી મારી દીધી. હવે એ તો ગુરુની, હવે એને તો એ ભાવ આવે કે ન આવે આપણે એને જ જાણતા, પણ આપણને તો આવે છે ને કે અમારો ગુરુ અને હું એનો શિષ્ય અને પાછો હું એનો ફેવરેટ, હું એની યારે સીધી મોબાઈલ થી ડાયરેક્ટ ડાયલિંગ વાત કરી શકો. આ આપણા ભાવ તો છે ને. એટલે એ આ બધા પછી પરસ્પર આ છે ને એનો આધાર એ છે ને ઓલાના મમત્વનો, કે આપણને છે ને કે મને પોતાનો ગણે છે અને બીજાને નહીં હાલે, એ મારું જ કામ છે. હા, પેટ પેટ તો પાલતું તો પ્રાણી હોય, માણા નો. જો નહીં પાછા ભેદ નહીં પકડાય, સીધો ગૌતમ યાદ આવશે. મુશ્કેલી આ જ છે. આપણે હજી ગૌતમના રાગની કે બાહુબલીના માનને એ સમજી શકાતો નથી. પર્યાય છે, એક સમયની પર્યાય છે. એ ખસી કે કેવળ જ્ઞાન છે અને મારા ગુરુવારે નો મારો રાગ તો આખો ખસે કેવળ જ્ઞાન ક્યાં હજી તો આત્મજ્ઞાન થાય એવું નથી. એ એનાથી દૂર છું હું તો. મારો રાગ મને આત્મજ્ઞાન થી દૂર રાખે છે, ગૌતમ નો રાગ એને કેવળ જ્ઞાન થી દૂર રાખે છે. તો આત્મજ્ઞાન અને કેવળ જ્ઞાનની આખી શ્રેણી, એની ભૂમિકા, એનું અંતર કઈ કઈ લક્ષમાં આવે છે કે માત્ર દાખલા દેવા છે? પગ ઉપાડ્યો કે વંદન કરું, આ મારી ભૂલ છે. બાહુબલીએ હજી વંદન કર્યા નથી એકેય મહાત્માને, ત્યાં પહોંચ્યા પણ નથી. પણ એમ થયું કે આ મારું આ મને માન કસાઈની એક સેજ ઝડકી આવી ગઈ, એનો પગ ઉપડે છે ને કેવળ જ્ઞાન થાય છે. અને મહાવીરનું નિર્માણ ઉપર એક સેજ ચિંતનની ધારા ચાલી ગૌતમની, કે હતા ત્યાં સુધી બરોબર માથે છત્ર હતું, છત્ર હતું તોય પરનું હતું. ભગવાન ભગવાનનું કામ કરે, ભગવાનમાં એને મારા પ્રત્યેનો, મને એના તરફનો ભાવ હતો એનું, મારા એ તો સર્વજ્ઞ હતા. જો આવી સ્થિતિ હોત તો મને કેમ ન રાખત? ખ્યાલ આવી ગયો કે મારા ભગવાનને હું એમ માનતો હતો કે હું એનો પટ્ટશિષ્ય છું. ગૌતમ પેટ શબ્દ નો કહે, એ આપણામાં પશુતા છે એટલે આપણને પેટ શબ્દ ફાવે. ઘણી વાર ઉદાહરણો શાસ્ત્રના લઈએ પણ જો શાસ્ત્રની એ ભૂમિકાને જો પકડાય નહીં તો એ ઉદાહરણ આપણા ખોટા અવલંબન થઈ જાય, અને એ અવલંબનમાં આપણને એમ થઈ જાય કે તો પછી અમે અમારા ગુરુને માનીએ, એમાં કાંઈ ખોટું નથી, અને આમ ને આમ અનંતાનુબંધીના ચક્કરમાં પડી જાય. ભાઈ, ગૌતમનો દાખલો લેવા માટે આપણે ઘણા નાના છીએ, આપણું ગજુ નથી. કે બાહુબલીનો માન કસાય આપણું કામ નથી. ચંડ કૌશિકનો ક્રોધ એ પણ આપણા માટે આદર્શ નથી. એને એવો અનંતાનુબંધી ક્રોધને જાતા વાર કેટલી, તિર્યંજ ગતિમાં અને મહાવીર મૌન અવસ્થામાં સુબોધ, એ તો શાસ્ત્રકારો લખે ઉપચાર ભાષા કે બુજ બુજ ચંડ કૌશિક. અહીંયા ક્યાં બુજ કહેવા માટે ભગવાન ક્યાં મોઢું ખોલે છે? માત્ર દ્રષ્ટિ મળે છે અને એનો અવાંતરનો અનંતાનુબંધીના સ્વરૂપનો ક્રોધ જાય છે. પણ એનો ક્રોધ એવો અડીને રહ્યો હશે, બરોબર છે, પણ ક્રોધે ચંડ કૌશિક નો હતો. બંને અન્ય અન્ય જે કાંઈ છે એ એની પોતી પેલા ઉપાદાનની યોગ્યતા હતી અને યોગ્ય નિમિત્ત એને સંયોગ થયો. આ દ્રષ્ટાંતો કોઈ તર્ક ને વિચારના આધાર ઉપર કોઈ દી એનું મૂલ્યાંકન થાય નહીં. એ જ્યાં થશે ત્યાં આપણે એનો વિવેક ચૂકી જઈશું. તર્કના આધાર ઉપર કોઈ દિવસ કોઈ દ્રષ્ટાંતનું મૂલ્યાંકન ન કરવું. મૂલ્યાંકન તો એની ભાવ દ્વારા પકડાય તો કરવું, જો પકડી શકાતું હોય તો, કે વાહ પ્રભુ મને પણ ચંડ કૌશિક જેવો ક્રોધ હોય, કે ભલે તીવ્રમાં તીવ્ર હોય પણ જતા વાર ન લાગે, ક્ષણ ની પણ, એક સમય ની અંદર એક મને સારું નિમિત્ત મળે, એક પરમાત્માને જો વાત ફૂટી ગયો મારો ક્રોધ સતત રહ્યો જાય, તો એવો સારો ક્રોધ. પણ આપણો આ ક્રોધ દરેકે દરેક વસ્તુમાં જે મોહ છે અને એને કારણે જે ક્રોધ છે, આ તો કોઈ થી નહીં જાય, એ જાય બસ. અહીંયા આપણે વાતને વિરામ આપીએ. એ વાત કહ્યું છે કે એને તું જાણ, અને એ જાણતી વખતે શરત મૂકી છે કે તારા મનને વિતરાગ પરમાત્મામાં સ્થિર કર. એટલે મનને સ્થિર કરવું એટલે મનના વ્યાપાર જે છે, સંકલ્પ અને વિકલ્પ. સંકલ્પ એ છે કે આત્મા સિવાયના અન્ય જે કંઈ પદાર્થો છે એમાં મમત્વ ભાવ, અને વિકલ્પ એ છે કે એનો યોગ થયો એની અંદર અનુકૂળતા પ્રતિકૂળતાનો, હર્ષના વિષાદનો, સુખી દુઃખીનો, એના થકીઓ. હું તો સુખી છું જ સ્વભાવથી, પણ એને તો પર થકીની વાત થાય છે, આ વિકલ્પ છે. આવા સંકલ્પ વિકલ્પ જે પડે પડે જાગે છે, એ સંકલ્પ વિકલ્પથી રહિત થઈને તું આ પરમાત્માને ધ્યાવ. કારણ કે આ બધા જ મહાત્મા પુરુષો આ પરમાત્માને ધ્યાવે. અને એક કૃપાળુ દેવે કીધું કે સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ ધ્યાનમહી, પર શાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે. એટલે એક મુમુક્ષુ પણ કે છે કે આહા, અનંત જ્ઞાનીઓ અને સુસંતો જેને દિવસ ને રાત ભજે છે એને હું ભજું. કેવો જોડી દીધો એને, એ ગુરુની શ્રેણીમાં આવી ગયો, સાધકની શ્રેણીમાં આવી ગયો, એ જ્ઞાનીની શ્રેણીમાં, ધ્યાનીની શ્રેણીમાં, યોગીઓની શ્રેણીમાં. હું મારે એ જ શુદ્ધ પરમાત્માનું જ મારે શ્રવણ ચિંતવન મનન ધ્યાવન કરવું છે. અને પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થાય છે. વિશેષ અવસર.